તારીખ 27/10/1983, શ્રી પરમાગમ સાર, બોલ નંબર 378 અને 379 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 194.
એનામાં પોતાનું જ્ઞાન કે પોતાનું સુખ છે એ તો સારું છે. પાંચ અજીવ માં બીજા જીવ માં પોતાનું સુખ છે, અજીવ માં પોતાનું સુખ છે કે પોતાનું જ્ઞાન છે પ્રશ્ન જ નથી. એને જાણનાર જાણતા જાણનાર ને જ્ઞાન ને સુખ નથી. એને જાણનાર જાણવા જતા ઉપયોગ જે ખેંચાય છે, ઉપયોગ જે પ્રસન્ન થાય છે એ ઉપયોગમાં સુખ. અને એવા ઉપયોગના કાળે જે જ્ઞાન છે એ આત્માનું જ્ઞાન છે એનો નિષેધ છે.
બરોબર,
ભલે જ્ઞાન હોવા છતાં એને આત્માનું જ્ઞાન કહેતા. સત્તા અવલંબી જ્ઞાન છે એ મોક્ષ માર્ગ નથી. મોક્ષ માર્ગ નથી એટલે બંધ માર્ગ હોવા છતાં આત્માનું જ્ઞાન કહેતા. જાણવું થાય છે એમાં સ્વસત્તા નું અવલંબન રહેવું જોઈએ. પોતાને અવલંબીને જાણવું થયા, જાણવું તો થયા જ કરશે માટે સ્વભાવ જાણવાનો
હોવાથી
જાણવું તો થયા જ કરશે, જાણવું નહીં બનતા.
બરોબર,
પણ એ જાણવું
સ્વસત્તા
ને રાગ દ્વેષ નું ઉત્પાદક કારણ થાય છે, એમાંથી ભાવ બને છે અને એમાંથી દુઃખ નિષ્પતિ થાય છે. એટલે ખરેખર તો વિરાધનાનું પરિણામ છે અને આરાધનાનું પરિણામ
નથી.
પરસત્તાને જ્ઞાન છે, પરસત્તાને અવલંબન
વિરાધના
એ આત્માની વિરાધના છે. પરની સાધના છે એમાં પરનું સાધન થાય છે, પરનું સેવન થાય છે, આત્માનું એમાં આરાધન. પરને જાણવું એ દોષ નથી. પર જણાય અને પર જાણવું થાય એ દોષ નથી, પણ પરને અવલંબીને પરને જાણવું થાય એ દોષ. નિરાવલંબન રહે છે, નિરાવલંબન રહે છે પૂર્ણપણે અને એનું યોગનાથમાં જણાય છે, પ્રતિબિંબિત થાય છે એમ કહો, જણાય છે એમ.
બરોબર, સ્વને અવલંબીને નીચલી દશામાં કઈ રીતે જાણવું પડે?
સ્વને અવલંબી પરને જાણવાનું પ્રયોજન શું છે? જો સ્વને અવલંબતા પરનું જાણવું તે કાળે બંધ થાય તો તને શું દુઃખ છે? ત્યારે પરનું જાણવું ન થયું નીચે શું થાય છે? શોક યોગના કાળમાં સમસ્તના ઉપયોગની સ્થિતિ એવી છે કે એક કાળે એક જ્ઞેયને જાણે ને એક કાળે એક સાથે બે જ્ઞેયને જાણે. તેથી ઉપયોગાત્મકપણે જ્યારે આત્માને અનુભવે છે અને જાણે છે ત્યારે પરનું જાણવું ઉપયોગાત્મકપણે બંધ થાય છે.
બરોબર,
લગ્ન રાતે કેમ તો ખબર નથી તો ત્યાં પરનું જાણવું ન થયું કેવળ જ્ઞાન માં બધું પર આપો
આપણે
એની ચિંતા તો
ન કર,
એની ચિંતા
ન કર.
અને કેવળ જ્ઞાન થવાનું છે એવી પ્રકૃતિમાં સર્વ જણાય આવવાનું છે ત્યારે ઘણા શાસ્ત્રો માટે ઘણા જાણવાની આકૃતિ પણ કીધી છે. જગતના પદાર્થો નો વિષય ઘણો જાણવાની તો આ પોતાનો પ્રશ્ન
છે.
એમાં કઈ આત્મા ને સુખ છે એમ તો છે
નહી,
નુકસાન ને દુઃખ કેટલું છે એનો હિસાબ થતા મને આવડતો.
બરોબર,
બે ત્રણ દિવસ બજાર માં રજા હોય તો ઘર ની બહાર નું કામ
કરતા,
કુટુંબ પરિવાર માં તો એટલા જ રમેશ રમતા કુટુંબ માં લઈ આવે છે. પ્રકાર જ એમ મેળવો તો જેની પાછળ એમને દેખાય કે આ કરવા જેવું છે, જેટલો અવકાશ મળે જેટલું થઈ શકે પૂરા ઉદ્યમ છે. કહે છે કે આત્મામાં જ્ઞાન ને સુખ વિરાજ છે, પરિપૂર્ણ જ્ઞાન આત્મામાં ભર્યું છે, પરિપૂર્ણ સુખ પણ આત્મામાં
ભર્યું છે.
ત્યાં જો અને ત્યાં નજર કર, પહેલા તો ત્યાં જો જ્યાં પરિપૂર્ણ જ્ઞાન ને પરિપૂર્ણ સુખ ભર્યું છે ત્યાં બિલકુલ જોવું નહીં, અને વાંચવાથી જ્ઞાન થશે એવા મુખ્ય અભિપ્રાય થી ઘણું સાહિત્ય વાંચે એનાથી જ્ઞાન, અને એને એમ પણ અનુભવ થાય કે મારું જ્ઞાન વધુ વિકાસ પામ્યો. દીવો ઓળવા એ પહેલા થોડો ધબકારો વધારે થાય, જ્ઞાન અવરાઈ જશે. પરસત્તાને અવલંબી અવલંબી ને પર પદાર્થ ને સેવી સેવી ને જે જ્ઞાન સ્વરૂપનું છે એ જ્ઞાન બિરાઈ જશે, એ જ્ઞાન વધારી જશે, એ જ્ઞાન વિકાસ પામશે. આત્માના જ્ઞાન ને સુખ ભર્યા છે ત્યાં જો ત્યાં નજર કર તો તને જ્ઞાન ને સુખ તેમાંથી મળશે. અવસ્થામાં જ્ઞાન પ્રાપ્તિ અને સુખ પ્રાપ્તિ નો અવકાશ છે. જો જીવ પોતાને છે તો એમાંથી ગુણ ખીલે છે, ગુણને ખીલવવાની અથવા ગુણનો વિકાસ થવાની આ એક જ રીત છે.
બરોબર,
આમ તો યોગ્ય યોગ્ય તો અન્યમાં પણ એક સ્વરૂપમાં સમાધિ લગાવો, આત્મામાં સમાધિ
લગાવો,
ધ્યાન કરો, પછી કોઈ બીજા પર પદાર્થ નું પણ ધ્યાન કરો, ઈશ્વરની કલ્પના કરી. પણ ખરેખર નિયમ છે દિવ્ય કે અનંત ગુણની સંપત્તિ શક્તિ રૂપે આત્મામાં રહેલી છે, એ શક્તિની વ્યક્તિ થવાર છે, તેમાં નિમગ્ન થવું, તેમાં એકાગ્ર થવું, તેમાં સ્થિર થવું, તેમાં લીન થવું, તેમાં જાણી જવું, એક જ ઉપાય છે, બીજો કોઈ એનો ઉપાય
નથી.
બહારમાં ક્યાંય સુખ નથી, સુખ માટે અનાદિથી જીવ બહારમાં શોધ કરે છે. ક્યાંક એને સુખ શોધ્યું છે, મળ્યું છે એમ ભ્રાંતિમાં વિશેષ તે બહારમાં જાય છે, તીવ્રપણે બહારમાં જાય છે, વધારે બાળ બાયુ વિષયોમાં જ્યાં સુખ માન્યું છે ત્યાં એકાગ્ર થાય છે. એ પ્રકારે કોઈ જીવને કોઈ કાળ ક્યાંય તૃપ્તિને શાંતિ થઈ નથી, એ સર્વનો સ્વાનુભવ ગોચર વિષય છે, અહીંયા તો મર્યાદિત છે, દેવલોકમાં તો આથી વિશેષ રીતે ત્યાં પણ આકુલતા વધી છે, ત્યાં આકુલતા
વધે,
અહીંયા આકુલતા વધે છે. બાહ્ય પદાર્થોનું અથવા અનુકૂળતાઓનું પોતાના ઉદયની સરખાઈનો તીવ્ર રસ વધે છે, ત્યારે બેચેની વધારે શરૂ થવા લાગે. અમેરિકા વાળા વધારે માણસના પાગલપણના હોસ્પિટલના જે આંકડા બોલે છે, હાર્ટ ડિઝીઝ ને હાઇપર ટેન્શન, બ્લડ પ્રેશર વધી જવાના, હાર્ટ ડિઝીઝ ગાંઠ પણ થવાના, અને મેં વધારે ને વધારે બેચેની રહેવાનો પ્રકાર ત્યાં છે. કારણ કે ત્યાં જે સંયોગો છે એનો જે રસ છે એનું વાતાવરણ અત્યારે મુંબઈના વાતાવરણમાં ત્યાં જેમ દોડા દોડી પૈસા પાછળ કોઈ સમય ન મળે, જેટલો સમય મળે એમાં ક્યાંથી પૈસા મળે એ ગોતે. કોઈની નોકરી 6 કલાકની હોય પછી બાકીના 2-4-5 કલાકની નિવૃત્તિ રહેતી હોય એમાં એ ગોતે. બીજું સાહેબમાં શું કામ થાય છે કે આવક વધે, આ એક દ્રષ્ટિકોણ બધાનો. આ એક દ્રષ્ટિકોણ વાત કરતા એમ ક્યાંયથી વધારે પડે પરિસ્થિતિ ખરાબ છે, કારણ કે આપણા લોકો જાય છે તો પણ સારી સ્થિતિ હોય, 2 પૈસા કમાણા હોય તો પણ એમ બંને નોકરી કરે, પુરુષ પણ નોકરી કરે ને સ્ત્રી પણ નોકરી કરે. કરવું શું, બધા જાય છે, આપણે એ બધાની સાથે જે બધા કરતા હોય છે અને બધા કરે એ બરાબર. જગતમાં સામાન્ય બુદ્ધિ નો આવશે, સર્વ સામાન્ય બુદ્ધિ એવી હોય કે બધા કરે એમાં કઈ નામ થવા. આજથી 1500 વર્ષ પહેલા કે બધા હોમ યજ્ઞ યજ્ઞ આગાડી કરતા, રાજાઓ કરતા, શેઠિયાઓ કરતા, પછી સામાન્ય માણસો પણ 5 પછી જગ્યા થઈને ફાળો કરતી કરે છે. પછી એમની આગાડીમાં વરસાદ લાવવા માટે હિંસાત્મક
પશુઓનો
ક્રિયા કરવાની હોય, પશુ કેમ કે ઘણા કરે છે, ઘણા કરે છે એટલે એમ હોય શકે
નહીં.
આ પરિસ્થિતિ સામાન્ય બુદ્ધિમાં રૂપ બુદ્ધિમાં એવું આવે, ઘણા કરે ઘણો સમૂહ હોય એ બધું બરાબર. પરમાત્માના બાળમાં એક જ કાંકો છે, ત્રણેય કાળે એક કાંકો છે, ત્યાં માપવાનું ગુણદોષ ને માપવાનું મીટર બદલાતું નથી.
બરોબર,
કોઈ કાળ માટે બદલાતું નથી, કોઈ વ્યક્તિ માટે બદલાતું નથી, કોઈ ક્ષેત્ર માટે બદલાતું નથી. ભાવ તો પોતે છે, ગુણદોષ દ્રવ્ય ક્ષેત્ર કાળ દ્રવ્ય ક્ષેત્ર નો ભાવ પોતે છે. દ્રવ્ય એટલે કોઈ વ્યક્તિ, કોઈ ક્ષેત્ર, અને ગમે તે આવો આવે, ચોથો પાંચમો પહેલો બીજો સુધી કઈ ખબર
નહીં.
દોષ છે ત્રણેય કાળે દોષ છે, ગુણ છે તે ત્રણેય કાળે
ગુણ છે.
તીર્થંકર નું દ્રવ હોય અને દોષ પરિણામ થાય તો એના ફળમાં નરક નો વ્યાસ કરે. એમાં આમના માટે હવે કઈ જુદો ન્યાય રાખીએ એમ છે
નહીં,
કુદરતી વસ્તુના સ્વભાવની આ વ્યવસ્થા એ કુદરતી છે. કુદરત જો ફરે તો ચૌદ બ્રહ્માંડ ફરે, જગત ને શું પણ એ વસ્તુ કદી બદલે
નથી. દોઢ પૈસા બાજુ છે શ્રીમદજી તુરુલ કીધે. શ્રીમદજી આમ લખે છે કે ખાવા પૂરતો હોય તો હવે બહુ જવા રાખીશું.
આજીવિકાનું માંડ માંડ સહેલાયથી નહીં, માંડ માંડ થોડો પરિશ્રમ કરતા અથવા ક્યાંક એમાં પણ થોડો મેળ ખાય ને ન ખાય એવી પરિસ્થિતિ હોય ત્યાં સુધી પણ વિશેષ પ્રવૃત્તિ વાળા ક્ષેત્રમાં જઈને નિવાસ નહીં કરતો. પરમાગમોમાં ન હોય આવા સિદ્ધાંતો, પરમાગમોમાં કેમ કે ત્યાં તો આખા શાસનને અનુલક્ષીને મહા સિદ્ધાંતોનું જરૂર પડે.
બરોબર,
એમાંથી જ્ઞાન સ્વામી ભવું છું. વર્તમાન દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ જોઈને, વર્તમાન મુમુક્ષુઓની યોગ્યતા જોઈને વિશેષ વાત કરી શકે, વિશેષ વાત કરી શકે. એ સિદ્ધાંત રૂપ છે. એ જે વાત કરે છે એ પણ
સિદ્ધાંત.
જો આત્માનું ભીત કરવું હોય તો પ્રવૃત્તિ વાળા ક્ષેત્ર કરતા નિવૃત્તિ વાળો ક્ષેત્ર વધારે અનુકૂળ છે. ત્યાં નજર કર તો તને જ્ઞાન ને સુખ મળશે. બારમાં ક્યાંય સુખ નથી, કોઈ જગ્યાએ, કોઈ વિષયમાં, કોઈ ક્ષેત્રમાં, કોઈ પદાર્થમાં આ આત્માનું સુખ નથી. દરેક છોકરો મરી જાય પછી ઘરના રોવે છે કે અરે દીકરા તારા વિના મહેલ ને મકાનો સંસ્થાન જેવા લાગે છે, ખાલી ખાલી સુધી લાગે છે. જેની એને હું થતી, જેનેથી એને ભીડું ભીડું લાગતું, જેના હોવાપણામાં એની મીઠાશ પોસાતી હતી, જીવને જે રાગ છે અને રાગની જે મીઠાશ છે અને એ મીઠાશ જે એને અંદરમાં સુહાય છે, સારી લાગે છે, એ જ્યાં આ ફેરફાર થાય છે, ક્ષેત્રાંતર થાય છે. છોકરો બોકરો કોઈ મળતો નથી, કોઈ આત્મા મળતો નથી, ક્ષેત્રાંતર થાય છે. તે જીવનું અન્ય ક્ષેત્રે જોડ થાય છે, પર્યાયથી પર્યાયાંતર થાય છે. પહેલા પણ અન્ય ક્ષેત્રે હતો,
ક્યાંય ન હતો,
પહેલા ક્યાંય ક્યાંય ગયો હતો તને શું પૂછો. પહેલા એ પહેલા એ હતો ત્યારે તને કઈ નહોતું છું, એનો સંયોગ નહોતો ત્યારે તને કઈ નહોતું, તો અત્યારે એનો સંયોગ છે. હવે તને શું કરવા કઈ થાય, કઈક તો વિચાર કરવો
જોઈએ.
વચમાં થોડો કાળ સંયોગમાં ચીજ આવી ગઈ એટલે બાજી પડ્યો કે બસ આ મારી ચીજ હવે મૂકું નહીં. આને હું
બરોબર
મારું 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 તમને સમય સમય પરિણમન ભલે 5 વર્ષ 25 વર્ષ 50 આયુષ કરી એટલી સમય સમયની મીઠાશનો રસ રેડે છે. પછી એમાં ફેરફાર થાય તો એમને રિએક્શન આવે છે, ત્યારે એમ કે આ બધું કામ લાગે છે, બધું શમશાન જેવું લાગે છે.
બરોબર,
પણ એ પહેલેથી શમશાન જ છે. એ ઘરમાં એ પરિવારમાં ખરેખર તારા જેટલી મીઠાશ વેદે છો એનું દુઃખ વેજા વિના ચાલશે
નહીં.
જો તારે મીઠાશ મેળવી હોય તો દુઃખ વેદવા તૈયાર રહેજે. આ સરસ મીઠાશ માં ખબર પડતી નથી શું કરું છું, અને દુઃખ વેદવા કાળે તું ના પાડે છો કે મારે આ દુઃખ ન જોઈએ. કુદરત એમ કે છે કે બે વાત નહીં ચાલે, અહીં તો અમારે ત્યાં એક એમાં કઈ તારો આત્મા ખોવાઈ ગયો નથી, એ તો તને આત્મા રીતે થઈ છે, પણ એમાં કઈ આત્મા ખોવાઈ ગયો નથી. અહીંયા આખો તારો આત્મા ખોવાઈ જાય છે એની તો કઈ ચિંતા કરતો
નથી.
આત્માને જાણ્યા બારમાં બધું સંસાર જેવો મૂકી જાય. બારમાં ખરેખર આ આત્માથી બધું ખાલી છે, શૂન્ય છે. એને સંયોગના કાળમાં ભિન્ન પડી જવું જોઈએ. વિયોગના કાળમાં તો દ્રવ્ય ક્ષેત્રથી ભિન્ન થવું પડે છે, ભિન્ન થવું ન હોય તો, પણ સંયોગના કાળમાં જેને શરીરથી માંડીને સર્વ અન્ય પદાર્થથી અને રાગાદીથી પણ એને ભિન્ન પડવું, ભિન્ન થવું જોઈએ. ભિન્ન છે એને ભિન્નપણાનો અનુભવ કરવો, એને ભિન્ન થવું એમ કહેવામાં છે. તો ભિન્ન જ પણ ખોટો મિથ્યા અનુભવ કરે છે, આ મારું છે, મને છે, મને લાગે છે, એ દુઃખનો રસ્તો છે. અનેક પ્રકારની વિપત્તિ, આપત્તિ અને દુઃખના એ બધા મૂળ પરિણામ છે કે પરદ્રવ્યમાં મમત્વ કરવું, પોતાપણાની મારાપણાની કલ્પના કરવી, ભગવાનની જિનેન્દ્રની આજ્ઞાની વિરુદ્ધ છે. ખરેખર આજ્ઞા વિરુદ્ધ છે. આટલી વાત છે. મમતા કરતા એને અંદરમાં આંચકો લાગવો ખરી ભગવાનની આજ્ઞા નથી. કોઈ પણ બીજા જીવ કે અજીવમાં મમત્વ કરવું એ તો ભગવાનની આજ્ઞા ઉપર પગ મૂકવા બરાબર છે.
બરોબર.
જિનેન્દ્રના ફરમાનનો અનાદર કરવો, વિરોધ કરવો, એના જેવી વાત. આંચકો લાગવો માણસ, આટલું નુકસાન થયું તો તમને કઈ ધરસકો નથી એમ નથી કેતા. એમ આખા આત્માનું કેવળ જ્ઞાનનું નુકસાન જાય ને તને કઈ ધરસકો નથી એમ કે છે. છન્નું ગાથામાં કહ્યું છે, એમાં દેહાદીમાં મૂર્છાઈ ગયો છે એ વાત, એવા શબ્દ વાપર્યો છે.
બરોબર.
જ્ઞાન ને લીધે નાયક રૂપ પરને અને પોતાને એક કરતો થતો હું પરદ્રવ્ય છું એવા અધ્યાસ ને લીધે હું પરદ્રવ્ય છું. એટલે આ કુટુંબ મારું છે, આ શરીર મારું છે, આ ઘર મારું છે, આ સંપત્તિ મારી છે, આબરૂ મારી છે, એ બધું એમાં
આવી જાય
છે. મનના વિષય રૂપ કરવામાં આવેલા છે દ્રવ્યો, ધર્મ અધર્મ આકાશ કાળ પૂદગળ અને અન્ય જીવ, છ માંથી કોઈને અવલંબે ઉપરને પોતાને એક કરે છે. મમતા કરે છે તો ચોખ્ખું મમત્વ કરે છે, ચોખ્ખું પરમા એક પણ કરે છે, પણ પરસત્તાને અવલંબે છે એમાં પણ પરની સાથે પ્રતિબદ્ધ થતો હોવાથી, જ્ઞાન ત્યાં બંધન બંધાતું હોવાથી, રોકાતું હોવાથી, ઇન્દ્રિયોના વિષયરૂપ કરવામાં આવેલા રૂપી પદાર્થો વડે કેવળ જ્ઞાન ઢંકાયેલું હોવાથી, કેવળ જ્ઞાન ઢંકાઈ જાય છે, આવરણ આવે છે, કેવળ જ્ઞાન નું આવરણ ઊભું થાય છે, એ તો નુકસાન છે. મૃતક કલેવર વડે, મૃતક શરીર વડે પરમ અમૃતરૂપ વિજ્ઞાન ઘન મૂર્છિત થયો હોવાથી, શરીર દ્વારા, શરીરના મમત્વ દ્વારા પરમ અમૃતરૂપ વિજ્ઞાન ઘન, એટલો વિજ્ઞાન ઘન માં લીધો
પરમ અમૃત.
ભાઈ સારું સ્વરૂપ તો પરમ અમૃતરૂપ છે, અંદર માં આનંદ નું અમૃત ભર્યું છે, તો જ કક્ષાનું અમૃત ભર્યું છે, પરમ અમૃત શુદ્ધ અમૃત ભર્યું છે, પરમાનંદ નું અમૃત ભર્યું છે, એવો વિજ્ઞાન ઘન તું છો, એ તું આવો મૂર્છિત થાય, એમાં આમાં મૂર્છિત થયો, એ પ્રકારના ભાવનો કરતા પ્રતિભાસે છે, મૂર્છિત થયો થકો, કેવળ જ્ઞાન ને આવરણ કરતો થકો, આ પરદ્રવ્યને હું જાણું છું એમ પરને અવલંબીને, અને પરદ્રવ્યને હું જાણું છું અને પરદ્રવ્ય મારા છે,
મારા
એમ બે પ્રકારે પરમા એકત્વ કરતો થતો કેવળ જ્ઞાન ને આવરણ કરે
છે,
ત્યારે પર પદાર્થ ની એકતા સહિત જ એને એમ પ્રતિભાસે છે, એકત્વ નો નિષેધ છે બધે. મિથ્યાત્મનું એકત્વ ગયું, એકતા બુદ્ધિ ગઈ, પછી પણ જેટલો અસ્થિરતાનો રાગ થઈને પરસત્તાનું અવલંબન થાય છે એનો પણ નિષેધ છે.
બરોબર,
ક્યાં સુધી એનો નિષેધ છે કે દુનિયાના જગતના કાર્યો કરવામાં તો અશુભ પરિણામ સાથે ઉત્પન્ન થાય છે, પણ દેવ ગુરુ અને શાસ્ત્ર એનું પણ પરસત્તાનું અવલંબન છોડાવ્યું. આમ છે, એટલો નિષેધ છે, એવો સિદ્ધાંત છે મૂળમાં, સ્વરૂપમાં એકાગ્ર થવા માટેનો
સિદ્ધાંત,
એવો સિદ્ધાંત છે. જો દેવગુરુ શાસ્ત્ર ને અવલંબતા પણ આત્માને થોડો લાભ હોય તો કોઈ પણ સિદ્ધિમાં જનાર એ અવલંબન થોડુંક તો રાખી જ લે, થોડુંક 5% આના રાખવાના, 95% ભલે આત્મામાં એકાગ્ર થવાનો, પણ 5% તો જે ગુરુ થી ઉપકાર થયો એને તો રાખવા જ પડે. એ કે છે, પણ તું અમારા સામુ જો, અમે શું કર્યું કે અમે સ્વરૂપ માં લીન થઈએ છીએ, એનો અર્થ કે વગર કહીએ અમે તમે એમ કહીએ છીએ કે તું પણ તારા સ્વરૂપમાં
લીન થઈ જા,
લીન થા, અમે કર્યું તે કર, એ જ અમારું કહેવું છે, જે અમે કર્યું તે જ અમારે કહેવું છે, કર્યું કાંઈક ને કહેવું કાંઈક છે એમ છે
નહીં.
પોતાને કેવળ જ્ઞાન પ્રગટ કરવું એ તો જીવનો સ્વભાવ છે, પોતાને કેવળ જ્ઞાન પ્રગટ કરવું એ તો જીવનો સ્વભાવ છે, એ ન થઈ શકે તેમ ન માન. હજી તો અહીંયા સમ્યક દર્શન ની વાત ને અડશે તો મારે સમ્યક દર્શન ની વાત ચાલે તો કે આ તો બહુ ઊંચા તત્વજ્ઞાન ની વાત છે, અમારું કામ નહીં. અમે તો દયા પાળીએ, પૂજા કરીએ, માળા કરીએ, નામ સ્મરણ માળા છે ને, જપ કરીએ, દયા કરીએ, દાન કરીએ, આ બધું અમારું કામ, ઉપવાસ કરીએ. એમ કે તો બે ચાર દિવસ એ પણ છોડી દીધું. બાકી તત્વજ્ઞાન નો ઊંચો વિષય એ અમારું કામ નહીં. પણ ઊંચો હજી તો સમ્યક દર્શન તો હજી પહેલું પગથિયું છે મોક્ષ માર્ગ. આ તો શ્રી ગુરુ કહે છે કે કેવળ જ્ઞાન ન થઈ શકે એમ ન માન. સમ્યક દર્શન તો પહેલી વાત છે, કેવળ જ્ઞાન છે છેલ્લી વાત છે. ત્યાંથી તૈયાર કરે છે. કેટલીક વાત એવી હોય છે કે માણસનું માનસ તૈયાર ન હોય તો વાત સહેલી હોય તો અઘરી લાગે.
બરોબર,
વાત સહેલી હોય તો અઘરી લાગે. આ ખાવા પીવાની ચીજમાં એવું છે ને, માણસ જે રીતે ખાવા પીવાઈ ગયેલો હોય, બીજા દેશમાં જાય, બીજા પ્રાંતમાં જાય, તેને ન ફાવે. દેશની ક્યાં વાત કરવી, અહીંથી રાજસ્થાન જાય તો ગુજરાતીને ફાવે નહીં. રાજસ્થાન હજી તો અડી અડીને આ બે પ્રાંત છે, આસામમાં જવાની વાત નથી. તો પણ કહે છે કે અમને એકબીજાનું ન ફાવે. કેમ કે ચર્ચા ચાલી હતી ને હમણાં, કેમ એમ છે, આ રસોઈ સારી કે આ રસોઈ સારી? બે એમ કે છે કે અમારી સારી, અમારા જેવું તમારે ત્યાં ન બને. પેલા કે અમારા જેવું તમારે ત્યાં ન બને. ઠીક, બેની સાયકોલોજી એવી થઈ ગઈ છે, બીજું કાંઈ નથી. એક માનસ ઘડાઈ જાય છે ત્યારે સામાન્યમાં સામાન્ય વાત એને સુહાતી નથી, ફાવતી નથી. આ પરિસ્થિતિ થાય છે ત્યારે. અહીં તો કહે છે કે અનાદિનો સંસારમાં રખડ્યો, અનાદિ સંસાર પરિચિત, શ્રુત પરિચિત અને અનુભૂત ત્રણ બોલ લીધા છે. એને સાંભળે સંસારને, સંસારની વાતો સાંભળે, સાંભળે ત્યારે એવો રસ રગડે, એવો રસ રગડે. ઘણી વાર તો નવાય લાગે. કલકત્તા ગયા હતા, લિફ્ટમાં ચાર ભણેલા ગણેલા આમ સુટેડ બુટેડ એજ્યુકેટેડ માણસો ભેગા થયા. તો ક્રિકેટ ચાલતી હોય, આટલા રસ, આના આણે આટલા રન કર્યા, આણે આમ કર્યું, આણે આમ કર્યું, આને આમ, ઓળખતા એનું હોય એકબીજાને. પણ રસ બધા એનો એક છે ને, હે? એવા રસથી એને લેવા દેવા કાંઈ, પાછો એને શું લેવા દેવા, કાંઈ નફો નુકસાન ખરો? રમતા હોય ક્યાંય કાશ્મીરમાં,
કલકત્તામાં,
કલકત્તામાં એનો હરખસુખ ને એનો રાગ દેશ. એને સંસારના રસને સાંભળીને લીધો છે, અનુભવમાં પણ એને જ અનુભવ કર્યો છે, અને પરિચયમાં એનો જ પરિચય કર્યો છે, એની એને ઓળખાણ છે. એટલે એવું માનસ સંસારથી ટેવાઈ ગયું છે કે હું પૂરો સંસારી. એને શ્રી ગુરુ કહે છે કે ભાઈ, તું કેવળ જ્ઞાન નો અધિકારી છો, સમ્યક દર્શન નો અધિકારી છું એમ નહીં, તું કેવળ જ્ઞાન નો અધિકારી છું. કેમ કે તારામાં કેવળ જ્ઞાન શક્તિ પણ રહેલું છે, સદાય રહેલું છે. તારામાં રહેલી તારી સંપત્તિ ભોગવવાનો તને અધિકાર નહીં, એ વાત ક્યાં ન્યાયની છે? એ ન્યાય ક્યાંનો? કે તારી સંપત્તિ તને ભોગવવા ન મળે. કેવળ જ્ઞાનની લક્ષ્મી છે, એ તો જ્ઞાનને જ લક્ષ્મી કીધું છે. લક્ષ છે ને, લક્ષ શબ્દ છે મૂળ, તો લક્ષ ધાતુ છે મૂળ, તો પછી લક્ષમ થયું, એમાંથી ઇકારાંત સ્ત્રીલિંગ લક્ષ્મી એવું નામ છે. હા, એ કેવળ જ્ઞાન, જ્ઞાનનું જે નામ છે, બીજું કોઈ નામ છે તો કહે છે કે પોતાને કેવળ જ્ઞાન પ્રગટ કરવું એ તો જીવનો સ્વભાવ છે, જીવનું સ્વરૂપ છે. એમાં કોઈ મોટી વાત છે ને દૂરની વાત છે ને આંચી વાત છે, કોઈ પણ નિમિત્તે એનો અનાદર કરવો યોગ્ય નથી, કોઈ પણ બહાને એનો અનાદર કરવો યોગ્ય નથી. જે પરિપૂર્ણ પવિત્ર છે, શુદ્ધ છે, નિર્દોષ છે અને આત્માના ગુણ સંપત્તિ રૂપ છે એનો તો પરમ આદર કરવો જોઈએ. એ ન થઈ શકે એમ ન માન, માનસિક રીતે તૈયાર થઈ જા. એક એવો એક બહુ સરસ લાક્ષણિક વિષય આવ્યો છે સુગાનીજીના પત્રમાં કે એક વાર તો મને એવું લાગતું હતું કે મોક્ષ તો બહુ મોટી વાત છે, મોક્ષ તો જાણે ઓહો કેવડી મોટી વાત, મોક્ષ આપણું કામ છે, આ સંસારમાં ખાવું પીવું રડવું આટલા પાપના પરિણામ આ બધા સંયોગ મોક્ષ ક્યાંથી થાય, મોક્ષ તો બહુ મોટી વાત લાગે. પછી ગુરુદેવનો મહિમા કર્યો છે કે આપના વચનો સાંભળતા આ મોક્ષ સહજ માત્રમાં હવે પ્રાપ્ત થઈ જવાનો છે એમ લાગે છે, આપની કૃપા છે એમ કરી પછી બહુમાન કર્યું ગુરુદેવ. પણ એનો અર્થ કે આપણું માનસ બદલાઈ ગયું, જ્યાં અંદરનું સ્વરૂપ શક્તિ સ્વરૂપ કેવળ જ્ઞાન સ્વરૂપ આત્મતત્વ પોતે જ છે એમ જ્યાં એને અભેદ જ્ઞાનમાં અને અભેદ શ્રદ્ધાનમાં અનુભવ ગોચર થયું ત્યાં એની પ્રાપ્તિ એને દૂર લાગતી નથી, સહજ માત્રમાં મળશે એમ લાગે છે, અલ્પકાળમાં મળશે એમ લાગે છે. આપના વચન સાંભળ્યા ને કે આપના વચનમાં એ વાત આવી છે કે જો તારામાં બધું તારામાં ભર્યું, પૂર્ણ જ્ઞાન પણ તારામાં ભર્યું છે અને પૂર્ણ સુખ પણ તારામાં, એ વાત સાંભળી સાંભળીને અવલોકન કર્યું જોયું, ઓલી જે માનસિક પરિસ્થિતિ એ ખલાસ થઈ ગઈ કે મોક્ષ તો ક્યારે થશે કોને ખબર, મોક્ષ ક્યાંથી થાય, મોક્ષ આટલો મોટી વાત આપણું કામ છે એ વાત ચાલી ગઈ. કેવળ જ્ઞાન પ્રગટ કરવું તે અઘરું પડે તેમ ન માન, એ વાત અઘરી છે એમ ન માન, એવો અભિપ્રાય છોડી દે, માનવું છે એટલે એવી માન્યતા તું જીવને પરમાણુ બનાવવો હોય તો તે ન થઈ શકે, પર દેહ રૂપે તારે થવું હોય તો નહીં થઈ શકે, આ શરીર સ્વરૂપે તારે થઈને કાયમ રહેવું હોય તો નહીં થઈ શકે, એ શરીરથી વિયોગ થઈ જ છૂટકો છે. અનંતકાળમાં અનંત શરીરોનો સંયોગ અને વિયોગ થયો અને થવાનો, જ્યાં સુધી નહીં સમજ ત્યાં સુધી થવાનો. એક પરમાણુને પણ આત્મા રૂપે પોતા રૂપે નહીં કરી શકાય, એ અશક્ય છે, પણ કેવળ જ્ઞાન આત્મામાં પ્રગટાવવું હોય તો એ શક્ય છે, એ અશક્ય નથી. જીવને પરમાણુ બનાવવો હોય તો તે ન થઈ શકે, એ તો ઠીક છે જડ પરમાણુ છે, પણ રાગને એક સમયના રાગને, અરે રાગને કાયમ રાખવો હોય તો તે કાયમ રહી ન શકે. તને જે રાગમાં મીઠાશ આવતી હોય એ પરિણામ પણ પલટી જશે, એ પરિણામ પણ રાખ્યું રહેશે. પણ તું કહે છે કે મારી અવસ્થામાં છે ને હું કરું છું ને મારો ભાવ છે, તો તારો ભાવ હોય તો રાખો રાખ, તારો ભાવ હોય ને તારે રાખવો હોય તો તું રાખને, પણ તારો હોય તો કેમ છોક મુકરવા છૂટી જાય છે કે છૂટશે. એક માણસ કે ભાઈ ફલાણી ચિત્ત મને ગળપણ તો બહુ ભાવે, ગળ્યું એટલું ગળ્યું ને બાકી બીજું ગળ્યું, કહેવત છે ને આપણે ત્યાં બહુ ભાવતો એમ કે અમારા કુટુંબમાં એવા સભ્ય છે, ગળ્યું એટલે ગળ્યું, પછી ભલે ડાયાબિટીસ થઈ જાય પણ ગળ્યું એટલું ગળ્યું એમ કે કુદરતી એવો મેળ હોય છે. તું ખાધે જ કર ને, ના હું કરવા પાડે છે, અરે ખાધો ખાવાનું તો તું છોડી દેશો પણ પરિણામ તો તું, પરિણામમાં તો તને કઈ અપચો નથી થતો ને, ખાવામાં તો એમ કે બહુ ખાય ને પછી અપચો થાય ને રોગ થાય ને ફરાણું થાય ને ઠીકણું થાય ને માય નીની તો જગ્યા હોય એટલું ન ખાય, પણ રાગમાં શું તારે વાંધો છે, એ રાગ ને ન છોડતો, કે છે એ પણ તારી ચીજ
નથી.
રાગ ને કાયમ રાખવો હોય તો તે કાયમ રહી ન શકે, પણ શુદ્ધતા પ્રગટ કરવી એ તો જીવનો સ્વભાવ છે. શુદ્ધતા પ્રગટ કરવી, શુદ્ધતાને કાયમ રાખવી, શુદ્ધતા કાયમ રહે એ શક્ય છે, એ થઈ શકે છે, એ જીવનું સ્વરૂપ છે ને સ્વભાવ છે. એમાં કોઈ હરકત નથી, એમાં કોઈ તકલીફ
નથી,
એમાં તકલીફ નથી. તકલીફ તો નથી, પણ બધી તકલીફનો એમાં અંત આવી જાય છે. ખરેખર તો એમ છે, સુખ પ્રગટે છે. આથી વિશે શું જોઈએ, આર્થિક સ્થિતિ એ તદ્દન આર્થિક સ્થિતિ સામાન્ય. તો પણ તે દિવસે એમ વાત આવે છે કે કલકત્તાની 70 લાખની વસ્તીમાં હું એક જ સુખી, મોટું અને બંગલા થઈ ગયા હતા. તદ્દન આર્થિક સ્થિતિ સાધારણ હતી,
બરોબર,
છતાં અંદરનું સુખ પ્રિત્યું છે. એ જગતના જીવોને દુઃખ કેમ થાય છે ને કેવી રીતે દુઃખી થઈ રહ્યા છે એનું એને જ્ઞાન થઈ જાય છે, ત્યારે એ જોવે છે કે એ વખતે 70 લાખની વસ્તી હશે, ત્યારે તો કરોડ જેટલી થઈ ગઈ છે,
બરોબર.
આ બધા દુઃખી છે. જગતના પ્રાણીઓ જગતમાં એકાંતે દુઃખનો અનુભવ કરે છે, કોઈને ક્યાંય એક ક્ષણ માત્ર સુખની તૃપ્તિ જોવામાં આવતી નથી. આ સ્થિતિ છે. શુદ્ધતા પ્રગટ કરવી તે તો જીવનો સ્વભાવ છે, એ કેમ ન થઈ શકે, તે કેમ અઘરું પડે? જીવનો સ્વભાવ સ્વાધીન કાર્ય પરાધીન હોય તો ન થઈ શકે, પણ સ્વાધીન કાર્ય છે. નિસર્ગાત અધિગમાત વા કે છે, અધિગમ કોઈ વાર નહીં મળે કોઈ જીવને, એવું પણ બનશે. બધા જ જીવને નિમિત્ત મળે એવો કોઈ નિયમ નથી, પણ જ્યાં એની અંદરમાં તૈયારી થઈ ત્યાં નિસર્ગથી કુદરતી, જેમ કોઈ સૂતેલો માણસ સહજ નિંદ્રાને છોડે છે, એમ અંદરથી અજ્ઞાનને છોડીને જ્ઞાનની પ્રાપ્તિ કરે છે. કેમ અઘરું પડે એમ કે છે, એમાં અઘરું અઘરું એ અભિપ્રાય ને એ માણસ છોડી દેવા જેવું. જીવમાં ઠરવું, શુદ્ધતા પ્રગટ કરવી એ તો જીવનો સ્વભાવ હોવાથી થઈ શકે છે, એ તો જીવનો મૂળ સ્વભાવ છે. સ્વરૂપસ્થ થવું, શુદ્ધતા પ્રગટ કરવી એમ થવું એ જીવનો સ્વભાવ છે. બે રીતે સ્વભાવનું વર્ણન આવે છે આગમમાં, કે આત્મામાં આવા આવા ગુણો છે. આત્મા શુદ્ધ છે, સ્વરૂપે આત્મા શુદ્ધ છે, પણ એક બીજી શૈલીથી ગુરુદેવે વર્ણન કર્યું. સમયસારની 47 શક્તિઓમાં જીવની શક્તિઓનું વર્ણન કરતા એક શૈલી અપનાવી છે. મૂળ સંકેત જોકે આચાર્યના શબ્દોમાં એ છે, પણ ગુરુદેવ તો પછી પોતાને જ્ઞાન ત્યાંથી થયું છે એટલે એ વાતને ખોલીને મૂકી દીધી,
બરોબર,
કે આવી શક્તિ છે એમ નહીં, પણ એ શક્તિનું શુદ્ધ જે પરિણમન છે, જેમ કે આત્માની સર્વજ્ઞ શક્તિ, તો લોકાલોકને જાણવું એવું જે એનું પરિપૂર્ણ વિકાસ સ્વરૂપ છે, પૂર્ણ વિકાસ થાય તો એવું એનું શક્તિ સ્વરૂપ છે, શક્તિનું વ્યક્ત રૂપ કરીએ તો આવું છે, એવું રૂપ છે એમને કહ્યું. એમ જ પરિણમવું એવું એનું સ્વરૂપ છે,
બરોબર.
આમ એનું સ્વરૂપ ઓળખાયું છે. બહુ વિશિષ્ટ શૈલી છે, સમયસારની મૂળ આ શૈલી છે અમૃતચંદ્રાચાર્ય.
ગુરુદેવ એ વાતને ખોલીને મૂકે છે. સુરતાની શક્તિઓના પ્રવચનમાં આ વાત ઠામ ઠામ આવે છે ગુરુદેવની વાણીમાં, કે આવી શક્તિ છે એમની, આવી શક્તિ છે એમ જાણે એને શક્તિનું પરિણમન વ્યક્ત થાય છે. એમ કેમ થાય છે કે એમ જ થવાનો એનો સ્વભાવ છે, એવી શક્તિનું સ્વરૂપ છે.
બરોબર,
એમ પરિણમવું એવું શક્તિનું સ્વરૂપ છે. આમ છે, બહુ માર્મિક વિષય છે આ, કે શક્તિ આવી છે આવી છે આવી છે આવી છે આવી છે, એમ પરલક્ષી જ્ઞાન નો વિષય ન રાખ્યો એમાં. એનો મર્મ શું છે કે આત્મામાં આવું કેવળ જ્ઞાન સ્વરૂપ આત્મા છે, આવું સુખ સ્વરૂપ આત્મા છે, આવો પ્રભુત્વ સ્વરૂપ આત્મા છે, એમ એકલો વિષય ન રાખ્યો. જ્યાં એને જુએ કે આવી શક્તિ છે આવું, ત્યાં એ શક્તિ પરિણામમાં લાગે છે, વ્યક્ત થાય છે. હવે એમ ન લીધું એટલેથી ન અટક્યા, જે વિશેષ વાત કરી આવે છે કે એમ થવું ને એમ પરિણામવું એવું શક્તિનું સ્વરૂપ છે. એટલે એવું પરિણમન આવું જ્ઞાન થનાર ને એવું પરિણમન થઈ જાય ને ન થાય એમ બને
નહીં.
સ્વભાવને પરિણમનની પ્રધાનતાથી સ્વભાવનું સ્વરૂપ બતાવ્યું, પરિણમનની પ્રધાનતાથી ત્યાં સ્વભાવનું સ્વરૂપ બતાવ્યું છે. અમારે સ્વસંવેદન પ્રગટ કરવું છે કે અમારે સ્વરૂપ સ્થિરતા આત્મ સ્થિરતા પ્રગટ કરવી છે. કોઈ એમ પણ એમ કરવી છે, કરવી છે એ કેવી વાત છે? તારું સ્વરૂપ જો તો સ્વસંવેદન પણ થવું ને સ્થિર પણ રહેવું એવું જ તારું સ્વરૂપ છે. એ તો તારું સ્વરૂપ છે. જ્યાં એમ તે જોયું કે આવું મારું સ્વરૂપ છે ત્યાં કરવું છે એ બાકી ન રહી ગયું, ત્યાં થઈ ગયું એમ કે છે. ત્યાં કરવું છે એ બાકી રહેતો એમ સ્વરૂપને અભેદ ભાવે જોવાનો અસાધારણ શૈલીનો એ પ્રકાર છે. ભવન છે એ સ્વભાવ છે, જ્ઞાનનું જ્ઞાન ભવન જો પણ થઈ ગયું છે. જ્ઞાનનું જ્ઞાન ભવન તો થઈ ગયું છે, કરવું છે એ પ્રશ્ન ક્યાં છે? એમ છે એમ જોવું એટલું તારે બાકી છે એમ તને લક્ષ કરાવવામાં આવે છે, ધ્યાન ઉપર મૂકવામાં આવે છે. બહુ અલૌકિક શૈલી છે, બહુ પદ્ધતિ છે અધ્યાત્મની, ટોચની સીમાની ચરમ સીમાની પદ્ધતિ છે. જો એના હાર્દને કોઈ પહોંચે સમજવા વાળો તો પરણમી જાય, એવી શૈલી છે. માટે ન થઈ શકે એવી માન્યતાનું શૈલ છોડી, એ શૈલી છોડી દે. એ તો તું કાઢી જ નાખ. આ કેવળ જ્ઞાન ન થાય ને આત્માનુભવ ન થાય ને ઊંચી ઊંચી વાત છે, એ તો શૈલ્ય છે. એ શૈલ્ય તો તું
દેવાદિદેવ શ્રીમંદર ભગવાન.